રાજકોટમાં તારીખ 6/5 તેમજ 7/5/86 પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા.
સમકાલીન અકસ્માત યુગ આવિકાલીન શ્રીમદના વખતમાં આપણે નહોતા, એમ થાય કે ઓહો શ્રીમદ થઈ ગયા, આપણો જન્મ મોડો થયો એમ શરૂઆતમાં મને લાગતું. હા તો આ
ઘણા પુણ્ય કયા છે,
જબરજસ્ત યોગ, જબરજસ્ત યોગ. યોગ્યતા ને પુણ્ય બે પ્રકાર એમાં ભીજા, એટલે પુણ્ય નહીં. પુણ્યથી તો વાણી મળી, પણ એને અંદરમાંથી હુકાર આવ્યો એ એની યોગ્યતા સૂચવે છે, સારી યોગ્યતા. એવું સિદ્ધ જેમ જાણનાર દેખનાર, એમ હું પણ જાણનાર દેખનાર. એ અંદરમાંથી જે હારી એ પુણ્યનું કામ નથી, એ એની પુરુષાર્થ યોગ્યતા, પોતાને જીવ લાયકાત ઉપાદાનનું કામ. ફૂલ તો નિમિત્ત, વાણી મળે એ તો નિમિત્ત, નિમિત્તનો યોગ થાય એમાં પુણ્ય નિમિત્ત છે, પૂર્વનું પુણ્ય નિમિત્ત છે.
કેવું
લોજિક છે, ના ના પાડી શકે કોઈ
અતિન્દ્રિય એમાં
જ્યાં ઉભો રાખો સિદ્ધ ને,
એ લોકો ને જાણે છે કે હા ઇન્દ્રિયજ્ઞાન છે એની પાસે, ના તો પછી અતિન્દ્રિયજ્ઞાનથી જાણે છે કે હા, તો હું અતિન્દ્રિયજ્ઞાનથી જાણું, પણ ઇન્દ્રિયજ્ઞાનથી જાણું મારો સ્વભાવ નથી. સિદ્ધ જ્ઞારે અણમૂર્ત હોય એ મારી ચીજ નહીં. બહુ સરસ છે વાત. ઉપાદાન તો આત્મા નું છે, ત્રણે કાળ. પછી અધિગમ સંદેશ નો ગુરુની વાણી, આત્મજ્ઞાની ગુરુની વાણી સાંભળીને સંદેશ દર્શન થાય એનું નામ અધિગમ કહેવાય. એમાં પણ આત્મા જ કારણ છે, પોતાનું નિમિત્ત કારણ છે, વર્તમાન જ્ઞાની યોગ. અને બીજું એક નિસર્ગ સંદેશ દર્શન છે, એ આ ભાવમાં સાંભળ્યું હોય એને ઊંડા સંસ્કાર પડ્યા હોય તો આવતા ભાવમાં વગર ગુરુ એ પ્રાપ્ત થઈ જાય. કદાચ ગુરુ નો યોગ ન મળ્યો હોય તો પણ સંદર્ભ દર્શન થાય, એને નિસર્ગ સંદર્ભ દર્શન કહેવાય અને અધિગમ કહેવાય. પણ સંદર્ભ દર્શન થાય છે એ તો આત્મા સ્વીકૃત થાય છે, એમ તો બહાર નું જ્ઞાન કરાયું છે. એ વર્તમાન સાક્ષાત નિમિત્ત હતું, એમાં પરંપરા નિમિત્ત છે, ભૂતકાળની વાણી નિમિત્ત છે. ભવિષ્યનું શું કામ છે તારે, વાયદા શું કામ કરવા જોઈએ? છતાં કોઈ એવા સર્વજ્ઞ ભગવાને જોયા તો એ પ્રકારની વાત કરી, પણ તું આજ કરી લીધું તને શું આમાં વાંધો છે, કાલ ઉપર શું કામ થોડું એમ કરીને વિષય મુંબઈમાં ગયો હતો. શાસ્ત્રમાં પણ એ વાત છે, એ જ્ઞાનનો અભ્યાસ કરી નિર્ણય કર્યો એ કાર્ય છે. એ પ્રકારનું વલણ થઈ ગયું આત્માનું, ગમે તો અંતર્મૂર્તમાં સમય દર્શન થાય, મોડા મોડું 6 મહિને સમય દર્શન થાય 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 એમ લેવું. વ્યાજ સંસ્કાર પડે ને આવતા બહુ પરિવાર અપવાદ માર્ગ છે, ગૌણ કરવું એ વાતને આગળ કરવા જેવી નહીં.
ફાયદો કરે છે ને તો પામવાનો અવકાશ નથી. આ તો જે ન પૂછીએ કે ન પામે એને વળી થાય
એને પછી
ભગવાને જોયું,
ભગવાને જોયું છે ને કહ્યું છે એમ ના લેવું
પોતે એને ભાવમાં નું હોય.
વધારે વધારે 6 મહિના પામે એમ, 6 મહિના થી આગળ નથી આવી ગયું. એમ લેવું જોઈએ પોતા ઉપર, એમ ઉતારે વ્યવહાર થઈ ગયો. પણ જે ભવિષ્યની પર્યાય એવી પ્રગટ થાય કે એ પૂર્વે જે એને અનુભવેલું હોય, એને સંસ્કાર પડ્યા હોય અંદર માં, એ જ પ્રકારનો એ જ્ઞાનનો ઉઘાર થઈ જાય. એ સમયનો એ પર્યાયની યોગ્યતા જેવું છે સામર્થ્યનું કે એ પૂર્વના સંસ્કાર થયું એમ કહેવાય, પણ ખરેખર તો તત્સમયની યોગ્યતાથી થયું એમ છે. પણ વર્તમાનમાં દેશના લબ્ધિ નિમિત્ત નથી એને, એટલે નિસર્ગ સમય દર્શન કહેવાય. ભવિષ્યમાં અહીંયા અત્યારે દેશના લબ્ધિ સાંભળી સંસ્કાર પડ્યા, આયુષ પૂરું થવાનો કાળ આવી ગયો, કામ ન થયું અને આયુષ પૂરું થઈ ગયું, તો અહીંના સંસ્કારના બળે અહીંયા પામે એને નિસર્ગ સમય દર્શન કહેવાય. સમજી ગયા? એ પરંપરા કારણ થયું. સાક્ષાત કારણ જો લ્યો તો એક સમયની પર્યાય, તત્ સમયની યોગ્યતા, કારણ પણ એને કાર્ય પણ. પૂર્વની પર્યાયનો તો વ્યય થઈ ગયો છે, એને કારણ કહેવાય નહીં, તો વ્યવહાર થઈ ગયો. કારણ થયો તો વ્યવહાર થઈ ગયો.
પણ એ સમયની જે વર્તમાન પર્યાયની અંદરમાં એ જ્ઞાન કેવી રીતે, એટલે એ જે પૂર્વે જે પર્યાય ભજી ગઈ છે એવા જ પ્રકારનું જ્ઞાન થાય છે?
જ્ઞાન થાય છે, ત્રણ કાળનું જ્ઞાન થાય. એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળને જાણવાની તાકાત છે, પણ પ્રત્યક્ષ નથી એને, પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન થઈ જાય, ભૂતનું જ્ઞાન પરોક્ષ થઈ જાય ને ભવિષ્યનું પરિવર્તન અત્યારે પરોક્ષ થઈ જાય. તમને તમારા આત્મા સંબંધે તો થાય, પણ બીજા આત્મા સંબંધે નહીં થઈ જાય જો જ્ઞાનની એવી નિર્મળતા હોય. એવી જ્ઞાનની તાકાત છે સામર્થ્ય છે અને જણાય છે, પ્રતિભાસે છે, પણ પરોક્ષ છે એને, એટલું પ્રત્યક્ષ નથી. કેવળ એને પ્રત્યક્ષ છે. એટલે વર્તમાનમાં સંસ્કાર નાખાય ને રૂચિપૂર્વકના, અને ભવિષ્યની પર્યાય પ્રગટ થવાની છે, અને એ ભવિષ્યની પર્યાય સમય દર્શન થાય તો ભૂતની પર્યાયનું એને ઓઘે ઓઘે બધું જ્ઞાન થઈ જાય, પરોક્ષપણે જ્ઞાન થઈ જાય. એને એમ ખ્યાલ ના આવે કે આ ભાવમાં મેં સંસ્કાર નહીં ખાતા, એ ખ્યાલ ના આવે. પણ એ જ્ઞાનની પર્યાયમાં જ એ ભાવ પ્રગટ થાય છે અંદર. એટલે એને વર્તમાન દેશના લબ્ધિની જરૂર નથી, પૂર્વે દેશના લબ્ધિ સાંભળેલી હતી અને વર્તમાન જ્ઞાનની પર્યાયની તાકાત એવી ઉપડી કે આત્મસન્મુખ થઈને અનુભવ થયો. તો કોઈ દેશના લબ્ધિ તો નહોતી કે ના, દેશના લબ્ધિ પૂર્વનું કારણ એમાં હતું કહેવાય. એ બરાબર છે, નિસર્ગ સમ્યક દર્શન કહેવાય એનું નામ. પછી તમે આવ્યા પહેલાં તમને યાદ કર્યા હતા કે તું કેમ આવ્યા નહીં, એમનો પ્રશ્ન હતો કાલે, તો આજે ફિલ્મ ચર્ચા કરી હતી. પછી અમે કે વર્તમાન સંસ્કાર પીવું નાખે બળવાન યુક્તિપૂર્વકના, અને આયુષ પૂરું થઈ જાય. પ્રયત્ન તો અહીંયા કરતો તો જ ગયું, પણ એકાએક આયુષ પૂરું થઈ ગયું, કામ પૂરું નથી થયું, તો ભવિષ્યમાં સમય દર્શન થાય વગર નિમિત્તે, એનું નામ નિસર્ગ સમય દર્શન કહેવાય. એને આત્મજ્ઞાનીની ગુરુનો યોગ ન હોય ભવિષ્યમાં, તિર્યજમાં યોગ ગયો કે દેવમાં ગયો કે ગમે તે યોનિમાં ગયો, મનુષ્ય થયો, તો અહીંયા સમય પામી શકે. એક વાત કરી. બીજી વાત એમ કરી કે બીજો એક એવો પ્રકાર છે અધિગમનો કે વર્તમાન સાક્ષાત જ્ઞાનીના યોગમાં એ જીવ તત્વ નિર્ણય કરે છે, યથાર્થ નિર્ણય, હો અફર અરે નહીં, અરે નહીં, દેવ આવે તો ડગે નહીં, અનુભવ પહેલા એવો નિર્ણય ન થઈ જાય, તો એને જગન્ય અંતર્મૂર્તમાં અનુભૂતિ થાય. અને વધારે વધારે 6 મહિને તો અનુભવ થાય થાય ને થાય, એનું નામ અધિગમ સમય દર્શન કહેવાય. અધિગમ એટલે વર્તમાન સંસ્કાર દેશનાલબ્ધિના દેશનાલબ્ધિ ઝીલીને એનું વાચ્ય પકડ્યું, જે કહેવાનો આશય છે આત્મા આવો છે, જ્ઞાતા છે, કરતા નથી, એમ એને નાયક જ છો એવો સંસ્કાર પકડ્યા, તો એને વધારે વધારે છ મહિને સમય દર્શન થાય. માટે એ લેવું, ઓલું વાયદો ઉપર ન જાઉં, ઘટાણે સંસ્કાર નાખું ને ભવિષ્યમાં પામીશ એમ નહીં. એ તો એ પ્રયત્ન કરતા કરતા પૂરું થઈ ગયું છે, એના માટેની વાત છે. આજે સંસ્કાર નાખો ને ભવિષ્યમાં હું પામીશ એમ ન હોય. આ તો સર્વજ્ઞ ભગવાને કોઈ જીવની યોગ્યતા એવી જોઈ છે, કોઈ કોઈ જીવની, કે વર્તમાનમાં દેશના લગતી સાંભળીને આયુષ પૂરું થઈ ગયું હોય તો એ ભવિષ્યમાં પામી શકે. જેમ કે ગુરુદેવ ને શ્રીમદ રાજચંદ્રજી, બે દ્રષ્ટાંત આપણી સામે છે, એને બે ને નિસર્ગ છમેલ દર્શન છે. વર્તમાનમાં આત્મજ્ઞાની ગુરુ એને મળ્યા જ નહોતા, શાસ્ત્ર મળ્યા, શાસ્ત્ર નિમિત્ત થાય. અને આ કાળે પંચમ કાળમાં બે જ નિમિત્ત છે, દેવ શાસ્ત્ર ને ગુરુ. એમાં દેવ નિમિત્ત નથી, અત્યારે અર્યંત નિમિત્ત નથી, પણ શાસ્ત્ર ને આત્મજ્ઞાની ગુરુ એ બે પ્રકારના નિમિત્ત પંચમ વારાના છેડા સુધી છે. અર્યંત અત્યારે નિમિત્તપણે છે નહીં, એમ નિયમસારમાં બે પ્રકારના નિમિત્ત થયા. મુમુક્ષુ જેનો મોક્ષ થઈ ગયો છે એવું, અને બીજું શાસ્ત્ર એક બહિરંગ નિમિત્ત ને એક અંતરંગ નિમિત્ત છે. ત્યાં બે છે નિમિત્ત ઉપચાર, ખરેખર તો આત્મા જ ઉપાદાન કામ કરે છે. બે પ્રકારના નિમિત્ત છે. શાસ્ત્ર વાંચીને પૂર્વ નો સંસ્કાર હોય, નિર્ણય કરે તો એને પણ છ મહિનામાં થઈ જાય, યથાર્થ નિર્ણય કરે, કેમ કે એને શાસ્ત્ર નિમિત્ત છે. તો એને નિસર્ગ સમય કૃષ્ણ કહેવાય. અને આત્મજ્ઞાની ગુરુ સાક્ષાત બિરાજમાન હોય અને પામે તો એને અધિગમ કહેવાય, સાંભળી દે. પણ સમ્યક દર્શન થાય છે, નિમિત્તથી થતું નથી. નિમિત્તનો આત્મામાં ભાવ છે, આત્માના આશરે ઉપાદાનથી સમ્યક દર્શન થાય, એ ધ્યાન રાખે. સમ્યક તો રૂપ જીવદ્રવ્ય પરિણમે છે, એવો પાઠ છે. ભૂલ કરવામાં સ્વતંત્ર, ઊંધો પડે તો, સવડો પડે તો સ્વતંત્ર. બહુ ભાર દીધો, યથાર્થ છે એ વાત. કેમ કે એકતા કરી છે એટલે જુદા પાડવાનું સાધન ભેદ જ્ઞાન છે. એકતા કરીને બેઠો છે એને ભેદ જ્ઞાન કહે છે, કે દેહ ને આત્મા એક નથી, ભિન્ન ભિન્ન છે. તું એક માનીને બેઠો છો, એ તારી ભૂલ છે, એનું ભેદ જ્ઞાન કર. દેહ ભિન્ન કેવળ ચેતનનું જ્ઞાન જો, એમ દેહ થી તારો આત્મા ભિન્ન ચૈતન્ય આત્મા છે, આઠ કર્મ થી તારો આત્મા ભિન્ન છે, પાપના આશરો પરિણામ એનાથી પણ તારો આત્મા ભિન્ન છે, ઇન્દ્રિય જ્ઞાન છે એનાથી પણ અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન નું ભેદ જ્ઞાન કર, તે એકતા કરી છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન જ નથી, જ્ઞેય છે. જ્ઞેય અને જ્ઞાયક જુદા છે, એવું અંદરમાં ભેદ જ્ઞાન કર. પછી એક સમયની પર્યાય, એનાથી પણ મારો આત્મા ભિન્ન, ત્રિકાળ શાશ્વત સામાન્ય નિત્યાનંદ પરમાત્મા હું છું, પરિપૂર્ણ. એટલે ભેદ જ્ઞાન છે ને એ મૂળ ચીજ છે આખા સમયસારમાં. ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનની જ વાત છે. ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું, જ્યાં સુધી કૃત્ય કૃત્ય કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. જેટલા સિદ્ધ પરમાત્મા થયા એટલા બધા ભેદ વિજ્ઞાનથી થયા. ભેદ વિજ્ઞાન વિના રખડે છે જીવ. ભેદ જ્ઞાન મૂળ ચીજ છે, સવિકલ્પ ભેદ જ્ઞાન વ્યવહાર છે, નિર્વિકલ્પ ભેદ જ્ઞાન અભેદ નો અનુભવ તે નિશ્ચય છે. ભેદ જ્ઞાન અસ્તિ નાસ્તિ અનેકાંત છે, હું શુદ્ધ છું ને અશુદ્ધ નથી એવું ભેદ જ્ઞાન કહું છું. કથનથી શુદ્ધ ને કથનથી અશુદ્ધ એ તો પ્રમાણ જ્ઞાન નો વિષય છે. એ અનેકાંત પરથી જુદો પાડ્યું, પણ અંદરમાં અશુદ્ધતાથી જુદો ક્યારે પડે કે હું શુદ્ધ છું અશુદ્ધ નથી, અશુદ્ધતાનો નિષેધ કરે એવું એક જ્ઞાન નાયકના લક્ષ વાળું, ભલે વિકલ્પ વાળું પણ નાયક ઉપર નજર રાખીને નિષેધ કરે છે. એવો જે વિકલ્પાત્મક નિષેધ આવે તો એ હજી વ્યવહાર છે. એવું જો ભેદ જ્ઞાન નો અભ્યાસ વારંવાર કરે તો ફળાક અનુભૂતિ થઈ જાય. બોલો, અસલ કાઠિયાવાડી ભાષા ફળાક ભરાય. ગત ક્ષણ અનેકાંતમાં દ્રવ્ય અને પર્યાય એવો પદાર્થ છે એનું નામ અનેકાંત કહેવાય. પરથી જુદું પાડે અનેકાંત, પછી એ અનેકાંત માંથી સમ્યક એકાંત કાઢવું હોય તો હું સામાન્ય પરિપૂર્ણ પરમાત્મા છું અને અશુદ્ધતા મારી નથી એમ. સ્વમાં પરનો અભાવ, દ્રવ્યમાં પર્યાયની નાસ્તી, નાયકમાં પરમત્વ પણ નથી એનું નામ અનેકાંત કહેવાય. એ નૈવ વિવક્ષાનો અનેકાંત છે. અને અનેકાંત માંથી સમ્યક એકાંત કાઢે તો અનુભવ થાય. મોસંબી છે એ અનેકાંત સ્વરૂપ છે, એમાં બધું છે, કચરો છે અને રસે છે. પછી એમાં ઉપાદેય રસ છે ને કચરો ઉપાદેય નથી, કચરાની નાસ્તી છે. એમાંથી એકાંત કાઢવું છે સમ્યક ઉપાદેયભૂત તત્વ, પ્રયોજનભૂત તત્વ કાઢવું. અનેકાંતમાં એક કરતા વધારે ધર્મો જેમાં હોય એને અનેકાંત કહેવાય. આત્મા નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, બધા ધર્મોનો એક સાથે યુગપદ જ્ઞાન, અનાદિ અનંત સુધાસુદ પર્યાયનો પિંડ, એ અનેકાંત પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જે નયમાં આવે કે હું શુદ્ધ છું ને અશુદ્ધ નથી, પરિપૂર્ણ છું અપૂર્ણ હું નથી, હું મુક્ત છું બંધાયેલો નથી, હું જ્ઞાતા છું કરતા નથી, વારંવાર દ્રવ્ય ને પર્યાય નું ભેદ જ્ઞાન અંદરમાં. કર્મ અને શરીર તો ભિન્ન છે, એનું ભેદ જ્ઞાન કર્યા પછી અંદરમાં દ્રવ્ય પર્યાય નું નવ તત્વ ના પરિણામ થી ભગવાન આત્મા ભિન્ન છે. મારામાં નવ તત્વ નો અભાવ છે, અવતાર છે. અભેદમાં નવ તત્વના ભેદ દેખાતા નથી, અભેદમાં ભેદ નથી માટે અભૂતાર્થના સત્યાર્થ કહ્યું. એમ ભલે નવ તત્વ નવ તત્વના પર્યાય પણ હો તો હો, પણ એ મારામાં નથી. હું તો એક ટંકો કિણ નાયક ભાવ છું શાશ્વત. આ નવ તત્વના પરિણામ તો કર્મ ઉપાધિથી જન્મેલા બધા વિભાવ ગુણ પર્યાયો છે, માટે સાતે તત્વનો સમૂહ પરદ્રવ્ય પરભાવ નહીં છે, મારું સ્વરૂપ નહીં. એમ વારંવાર નવ તત્વથી પણ આત્મા જુદો છે અંદરમાં એમ વિચારવું.
પરિણામ માત્ર થી જુદો આવે એમાં બધું આવી જાય,
બધું આવી જાય બસ. પછી પરિણામની વ્યાખ્યા કરે, આનાથી જુદો, રાગથી જુદો, વિતરાગ ભાવથી, ઇન્દ્રિય જ્ઞાનથી, બધા એના પેટા રહે. બાકી પરિણામ માત્ર થી ભિન્ન, અનંત ગુણ થી અભિન્ન, એકત્વ વિભક્ત ની વાત કરી છે ને એ ભેદ જ્ઞાન ની વાત કરી છે. પરની સાથે એકત્ર કરી બેઠો છે એને તું એનાથી વિભક્ત છો એમ કહે છે. હું રાગ થી એકત્ર માની બેઠો છો પણ રાગ થી તારું સ્વરૂપ વિભક્ત નામ જુદું છે, માટે એકત્વ વિભક્ત ની વાત ત્યાંથી શરૂ કરી. પછી પ્રમત અપ્રમત એ ભિન્ન બધું લઈ લીધું. એકત્વ એક પણ વિભક્ત પ્રતિભિન્ન જુદું પર ભાવ અને પરિવ્યક્તિ મારો આત્મા ત્રણે કાળ જુદો છે. આત્માનું અનુભવ એનું નામ ભેદ જ્ઞાન છે. જ્યોતિ જ્ઞાન, જ્યોતિ જ્ઞાન આત્માની સન્મુખ જ્ઞાન થયું અને રાજકીય જ્ઞાન પાડીને જ્ઞાયક ભેદન આવ્યું અને જ્ઞાયો અનુભવ રાજકોટમાં ત્યાં જેલ ની અંદર આ સૂત્ર લખેલો હતો. જેલમાં જ્યાં કેદીઓ બેઠા હતા ગુરુદેવ વહેંચ્યું બરાબર છે. શ્રેણીક મહારાજા આપણા ભાવિ તીર્થંકર પરમાત્મા એના નિમિત્તે હજારો લાખો જીવ પામશે. પેલા તીર્થંકર શ્રેણીક મહારાજા શાયિક સમ્યક દ્રષ્ટિ, પણ શાયિક સમ્યક દર્શન થવા પહેલા એને મુનિના ડોકમાં સર્પ નાખ્યો. એ વખતે આયુષ બાંધો નો સકાળે રોતો નર્ક નો આયુષ બંધાઈ અને પછી શાયિક સમ્યક દર્શન એના પછી જ થયું. એ વખતે તો બહુ જ મતિ હતો. શાયિક સમ્યક દર્શન થયું. હા હા હા, શાયિક સમ્યક દર્શન અત્યારે વર્તે છે. તીર્થંકર નું દ્રવ્ય છે. ભવિષ્યમાં એના નિમિત્તે ઘણા જીવો પામવાના છે. કેટલાક તો એના ગણધર થવા વાળા કે એના નિમિત્તે પામીને મોક્ષ જનારા પણ દેવગતિમાં છે. પણ કોઈ એને અત્યારે બચાવવા કોઈ શક્તિમાન નથી. એકલો કરે ને એકલો ભોગવે. જો આ પરિણામની સતતતા, પાપ કરે એકલો ને ભોગવે પણ એકલો, કોણ મદદ કરે?
પાડે
છે તીર્થંકર પ્રકૃતિ નો બંધ થાય છે. બોલો,
શુભ
ભાવ આવ્યા જ કરે છે. કેમ કે અશુભ માં ના બંધાય, શુભ માં બંધાય. ક્ષણ માં શુભ ને ક્ષણ માં અશુભ કન્ટિન્યુ બંધાય છે. કર્મ પ્રકૃતિ નો બંધ. બોલો. હા હા હા, પણ તીર્થંકર કર્મ પ્રકૃતિ નો બંધ એને બચાવે નહી. કુલ પ્રકૃતિ અત્યારે શું કોઈ કુદરત ની રચના? આ કુદરતી વસ્તુ છે. એક એક દ્રવ્ય ગુણ પર્યાય નિમિત્ત ઉપાદાન બધું સત અહેતુ સ્વતંત્ર કરે. એ ક્ષણિક મહારાજા એના છોકરા એ જેલમાં નાખ્યા. શાયિક સમ્યક દર્શન એ વખતે અને છોકરો છોડાવા આવ્યો હાથમાં ખ્યાલ લઈને અને એમ થયું કે આ હા હા મારવા આવ્યો છે એના હાથે મરું એના કરતા તો માથું પછાડીને મરી ગયા. કે પછી વેરાની ચૂસી વીટી જે હોય તે પણ આપઘાત કર્યો. શાયિક સમ્યક દ્રષ્ટિ આપઘાત કર્યો, કોઈને માનવામાં ના આવે. કે પણ નિર્ભય તો છે ને, હું મરતો જ નથી, એવી જે એને નિર્ભયતા આવી ગઈ છે તો ઓલો આવે અને મને મારી નાખશે, એટલે ભય તેને શેનો થયો? ભાઈ એ ચારિત્ર મોહનો ચાવ હતો ભાઈ, શ્રદ્ધાની કોઈ બાદ એમાં નથી આવતો. ગજબની વાત છે. એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાય વચ્ચે કારણ કાર્ય અરે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. બે ઉપાદાન છે સત્ય, શ્રદ્ધા ગુણની ક્ષાયિક પર્યાય. હા હા, પૂર્ણ વિતરાગતા અહીંયા પ્રગટ થઈ ગઈ છે. ચારિત્ર ગુણના ભય પ્રકૃતિનો ઉદય એવો આપઘાત કર્યો. આવું તો પ્રથમાનું યોગમાં ઘણા એવા દ્રષ્ટાંતો મળે જીવને, શ્રદ્ધા દ્રઢ થાય એમ. શ્રદ્ધા દ્રઢ થાય એટલા માટે જતારી મંગલ માં આવે. સંતો કહે છે કે આત્મા જ મંગળ છે
પરમાત્મા.
જ્ઞાન જયારે હોય ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય. ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર એકદમ ક્ષણભર બંધ થઈ જાય ત્યારે એક નવું અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, અને એને પ્રથમ ઉપસમ સમ્યક દર્શન કહેવામાં આવે. એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ કેમ ખબર પડે? એમાં અતિન્દ્રિય આનંદ આવે, એ જ્ઞાનમાં આનંદનું વેદન આવે, એ જ્ઞાનનું નામ અતિન્દ્રિય જ્ઞાન છે. જે જ્ઞાનમાં આનંદ નું વેદન ના આવે અને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને પરાધીન થઈને જ્ઞાન પર સત્તા અવલંબન થઈને પ્રવર્તે તો એ તો જ્ઞાન બંધનું કારણ છે. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે, અનાદિનું નથી. અતિન્દ્રિય જ્ઞાનમય દ્રવ્ય સ્વભાવ એ અનાદિનો છે, એ અત્યારે પરિપૂર્ણ છે. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, પણ અતિન્દ્રિય જ્ઞાનમય હું છું એમ જ્યાં એ દ્રષ્ટિમાં લે ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન એક નવું પ્રગટ થાય, અને એ વખતે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થઈ જાય છે, ક્ષણભર અટકી જાય છે, ઉપયોગ રહેતો નથી, લબ્ધ થઈ જાય. ત્યારે આનંદ આવે. ત્યારે ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન ભિન્ન છે અને દુઃખથી આનંદ ભિન્ન છે એ વેદનપૂર્વક ખ્યાલમાં આવે. જ્ઞાન દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લેવા જાય છે ત્યાં એનું નામ ભાવ ઇન્દ્રિય થઈ ગયું. દ્રવ્ય ઇન્દ્રિયનું જ્ઞેયનું અવલંબન છોડ્યું અને જ્ઞાન અંદરમાં વહ્યું અને જ્ઞાયકનું અવલંબન લીધું અથવા તો જ્ઞાયક તે જ હું છું એમ જે જ્ઞાનમાં પ્રતીતમાં આવ્યું અનુભવમાં, એ જ્ઞાનની પર્યાય નામ અતિન્દ્રિય જ્ઞાન છે. અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય. નામ સમર કહેવાય. અતિન્દ્રિય જ્ઞાનનું નામ જ સમર નિગ્રહ છે, કેમ કે રાગ રહિત પ્રતીતિ, રાગ રહિત વિતરાગ ભાવ. રાગની એકતા તૂટી જાય, અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાયકની એકતા થઈ અને અનુભવ થાય, પછી આ દ્રવ્યનો અનુભવ ને પર્યાયનો અનુભવ એવો ભેદ દેખાતો નથી. અનન્ય થઈને આત્મા પણ એ પર્યાયનું નામ આત્મા થઈ જાય. સંવર નું નામ સંવર ન રહે, સંવર આત્મા છે. અભેદ ની અપેક્ષા એ અભેદ નહી, ભેદ નહી, પર્યાય છે. નવું થાય છે સમય સમય. પરને જાણું છું એવું એને સિદ્ધાંત છે. એટલે પરને પ્રસિદ્ધ કરતું જ્ઞાન પ્રગટ થાય. પરને હું જાણું જ છું, પરને હું જાણું જ છું, પરને હું જાણું જ છું. હા હા, એવું અંદરમાં સિદ્ધાંત કર્યું છે. વિપરીત
બુધવાર તારીખ 7/5/86 આવો પુરુષ
એનાથી જુદો પડીશ નહીં. જાણનાર છે અને હું જાણનાર છું એટલું રાખજે બસ. એનાથી જુદો પડ્યો અને હું જાણનાર છું, એનાથી ભ્રષ્ટ થઈને હું કરનાર છું એવી બુદ્ધિ થઈ તો 4,84,00,000 યોનિમાં પરિભ્રમણ દુઃખનો. હા હા, અને જાણનાર છું એની જેમ તો સિડની મંડળીમાં ખલાસ. અત્યારે સિદ્ધ જેવો થઈ ગયો. એ જાણે છે ને હું એ જાણું છું. જાણવા રૂપે પણ હોય, હું જાણવા રૂપે બસ. હા હા હા, એમ જાણવાના પ્રલંબનમાં અને પ્રલંબનમાં મોક્ષ થઈ જાય છે. એ આત્માને જાણે, હું એ આત્માને જાણે, એને મલોકાલોક જણાય સ્વચ્છતામાં. તો મારામાં ભલે લોકાલોક જણાય, મારું જ્ઞાન વહેલું થતું નથી. હરીસામાં કોલસો પ્રતિભા છે કે કઈ હરીસો મેલો થોડો કાળો થાય. અટિકમણીમાં લાલ ફૂલ પ્રતિભા છે, અટિકમણી રાતે થોડી છે એ તો સ્વચ્છ છે. જ્ઞેયો જયારે જ્ઞાનમાં જણાય ત્યારે જ્ઞાયકપણે જણાય છે. એ વાત મેઇન છે.
સ્વપણે જણાય,
ક્રોધ જણાય ત્યારે ક્રોધ જણાય છે એમ નહીં. ક્રોધ જેમાં જણાય છે, પણ હું તો જાણનારપણે જણાવું છું, જાણનારપણે પરિણમું છું બસ. ક્રોધ જણાવ તો જણાવ, ક્રોધ જ્ઞાનમાં ક્યાં આવે છે? દ્રવ્યમાં નહીં, ગુણમાં નહીં, ને પર્યાયમાં નથી આવતું. પર્યાયમાં તો જ્ઞાન છે. ઉપયોગના ગર્ભમાં જાણવું છે માત્ર. રાગાદિની ચિકાશ ઉપયોગમાં આવતી નથી.
આદિ મધ્ય અંતમાં બધે નાયક નાયક
નાયક માં જાણનાર, કેવળ જાણનાર. ક્રોધનો પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયમાં નાયક જણાઈ રહ્યો છે. જાણનાર જણાય છે એમ એના પક્ષમાં ઉભો. ક્રોધ મારામાં થાય છે, ક્રોધને હું જાણું છું એ તો દ્રષ્ટિ ફરી ગઈ. જ્ઞાન ઉપરથી ખસી ગયો અને ક્રોધ ઉપર ગયો. જે જણાય એમાં અહંબુદ્ધિ થયા વિ નાયક જણાય તો નાયક માં અંબુદ્ધિ થાય, દેહ જણાય તો દેહ માં અંબુદ્ધિ થાય બસ. જ્ઞાનમાં નાયક જણાઈ રહ્યો છે એ વાત જગતમાં છે જ. કોઈ દી નાયક જણાય, નાયક જણાય તો બધા જ્ઞાની થઈ ગયા. બધા જ્ઞાનવાન જ છે ભાઈ. જ્ઞાની એટલે જ્ઞાનવાન જ છે. આત્મા રાગી ક્યાં? સ્વતંત્રપણે વિચાર કરે, બેસાડે તો થાય, બીજા કોઈનો કામ નિર્ણય પોતાને કરવો પડે. આ સાયકલ જણાય છે કે જ્ઞાન જણાય છે, બસ એટલું જ નક્કી કરવાનું છે. સાયકલ જણાય છે તો જ્ઞાન નથી જણાતું, થઈ ગયું. જ્ઞાનથી ચૂત થઈ ગઈ દ્રષ્ટિ. કાળી ભીત છે, ચૂનો સફેદ કરે છે. ભીત ને કેટલા ટકા હાજર આવે છે? ચૂનો સફેદ છે, ડબ્બામાં ચૂનો હતો ત્યાં સુધી ચૂનો સફેદ, અને જ્યાં ભીતને લાગ્યો ત્યાં ભીત સફેદ, ત્યાં ભીત સફેદ દેખાણી ત્યાં ચૂનો ગાયબ. ચૂનાનું અસ્તિત્વ જ ગયું,
મૂળ વસ્તુ કોઈ ના
કોઈ નથી. એમ પ્રત્યેક સમયે જણાય છે જ્ઞાન, અને ભાષે છે કે જ્ઞેય જણાય છે. જ્ઞેય જણાય છે એટલે જ્ઞાન નું અસ્તિત્વ ખરાબ થઈ ગયું, ગાયબ થઈ ગયું. શબ્દ નું જ્ઞાન થાય છે, જ્ઞાન આત્માનું થાય છે. શબ્દ તો કાન ઉપર આવ્યું, શબ્દ કાન ઉપર આવે છે કેમ કે એનામાં જ્ઞેયત્વ છે અને જ્ઞાનમાં પ્રતિભા છે, એટલે શબ્દ આવ્યો કાન ઉપર. પણ એ જે જ્ઞાન થયું એ શબ્દનું થયું કે આત્માનું જ્ઞાન થાય છે? જો શબ્દનું જ્ઞાન થયું તો જ્ઞાન શબ્દરૂપ જ હોય, એનો તાત્વિક વિચાર તો કરો તમે. જ્ઞાન શબ્દરૂપ થઈ જાય, જળ થઈ જાય, અચેતન થઈ જાય. માટે જ્ઞાન શબ્દને નથી જાણતું, જ્ઞાન જ્ઞાનને જાણે છે. શબ્દથી કોઈને અત્યાર સુધી જ્ઞાન થયું નથી, બોલો. બધાને જેને જ્ઞાન થયું આત્માથી, ભલે શબ્દ નિમિત્ત રૂપ હો, દિવ્યધ્વનિ નિમિત્ત રૂપ હો, જ્ઞાન તો આત્માથી થાય કે શબ્દથી થાય?
આત્માથી.
જ્ઞાનનો સંબંધ શબ્દની સાથે છે કે જ્ઞાનનો સંબંધ આત્માની સાથે? આત્માને જાણે નહીં તો અમૃત રેડ્યું ક્યાં કહેવાય? નિમિત્ત પડે નથી, એ દરિયા રેકતા કરે તો થઈ રહ્યું, દિવ્યધ્વનિ શું કરે? બાકી તો વ્યવહારના વચનો તો ઘણા હોય ભાઈ, વ્યવહારના વચન. અમૃત રેડે છે અને જીવો પામે છે એમ આવે, ને બીજી બાજુ આવે કે દિવ્યધ્વનિ છે એ જ્ઞાનમાં, એ તો જ્ઞાનની ઉપાધિ છે. હા હા હા, એની ઉપાધિને બાદ કરતી હતી, નક્કી જ્ઞાન રહેશે એમાં અનુભવ થશે, બોલો. એમાંય દિવ્યધ્વનિ બીજું છે. વ્યવહારના વચન જાજા, જૂન્યા વચન ઓછા. ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે, માંડીને આજ સુધી ધંધો કર્યો, જે જણાય એમાં અહંભૂતિ થાય. જો જ્ઞાનમાં જ્ઞાયક જણાય તો જ્ઞાયકમાં અહંભૂતિ થઈ જાય, એમાં જણાય એમાં અહંભૂતિ થાય. અનુભૂતિ થયા વિના જો જાણે તો વ્યવહાર કહેવાય, અનુભૂતિ થયા વિના દેહ જણાય તો દેહ ન જાણ્યો વ્યવહાર થઈ ગયો. વ્યવહાર કેમ? કે જ્ઞાન આત્માને જાણીને જાણે, જ્ઞાન આત્માને જાણતું દેહાદીને જાણે, એટલે વ્યવહાર. આત્માને જાણતું ન જાણે અને દેહ ને જાણે તો એકતા બુદ્ધિ, અહંબુદ્ધિ. ઘી ખીચડી ના અસર બે છે, જાજુ લાંબો નથી, વર્તો ટૂંકું કરી નાખ્યું. વર્તમાન વર્તા ઉપયોગમાં શું જણાય છે? બસ સો જણાય છે કે પર જણાય છે? ભલે જણાય તો વ્યવહાર કોણ ના પાડે? ભૂલી ગયો તો બધું ખોટું, અગિયાર અંક ખોટા. કુજ્ઞાનમાં જાય અગિયાર અંક, કુજ્ઞાનમાં જાય. અગિયાર અંક બાર કઈક પૂર્વક આત્માને ગયેલું તો જ્ઞાન પાછું. ત્રિવેલિંગી મુનિ કેટલું જાણે? શાસ્ત્ર નો કરોડો અબજો શ્લોક મળે. શાસ્ત્ર તે જ્ઞાન નથી, કેમ કે શાસ્ત્ર કઈ જાણતો નથી. શાસ્ત્ર ને આશ્રય થયેલું જ્ઞાન જ્ઞાન નથી. આત્મા જ્ઞાનમય છે, આત્માનું જ્ઞાન માટે આત્મા જ જ્ઞાન છે. શાસ્ત્ર કઈ જાણતો નથી માટે શાસ્ત્ર જ્ઞાન નથી.
વ્યવહારથી
કયો ને શબ્દ, પછી સાચું થઈ ગયું. એને જે માને તો ખોટું થઈ ગયું. એ વ્યવહાર નું વચન સાચું લાગ્યું. કુંભાર ઘરાને કરે છે અને દેશ ના લગભગ સમય દર્શન થાય છે, એ જ જાત છે. કરતા હોય તો બધા સમય દ્રષ્ટિ છે, બધા જેટલા જાય એટલા. હે, કોઈ મીઠા દ્રષ્ટિ રહી નહીં. જો નિમિત્ત થી ઉપાદાન માં કાર્ય થતું હોય તો આ ઉપાદાન થી કાર્ય થાય ત્યારે નિમિત્ત ને વ્યવહાર કહેવાય. એ બરાબર. અજ્ઞાની ની વાણી નિમિત્ત નથી, જ્ઞાની ની વાણી નિમિત્ત છે. નિમિત્ત નો ક્યાં નિષેધ છે? નિમિત્ત થી થાય એવા અભિપ્રાય નો નિષેધ છે. નિમિત્ત નો ક્યાં નિષેધ છે? નિમિત્ત તો કાર્યકાળે નિમિત્ત ન હોય, કાર્યકાળે તો નિમિત્ત હોય. ગમે તે કાર્ય લઈ લો, સંસારનું ઉપાદાન નું કાર્ય થાય ત્યારે અનુકૂળ નિમિત્ત હોય. અનુકૂળતાને નિમિત્ત કહેવાય. નિમિત્ત ની ક્યાં ના છે? સંયોગ ની ક્યાં ના છે? કરતા કર્મ નો પાઠ પહેલો જ થવા જેવો. કરતા કર્મ એક દ્રવ્ય, બે દ્રવ્ય. પછી કરતા કર્મ એક દ્રવ્યમાં હોય પણ એક પર્યાયમાં હોય, દ્રવ્યમાં નહીં. એ પછી સેકન્ડ પાર્ટ છે, બીજો લેસન. પર્યાય નું કરતા પર્યાય દ્રવ્ય નહીં. પણ પેલા જુદો તો પડે કે માટીથી ઘડો થાય અને કુંભારથી ન થાય. બાકી માટી એ કારણ નથી, ઘડાનું કારણ ઘડો છે. આવ્યું તો આપણે અંતર્ગર્ભી પર્યાય રૂપ પરિણમન શક્તિ ખરાની માટીમાં છે. તે રૂપાદાન કાળ, નિમિત્ત કાળ, કુંભાર, ચક્ર વગેરે. માટી તો એમાં કાળ છે. હા, ઉપાદાન કાળ એ માટી નહીં, નિમિત્ત કાળ પણ માટી નહીં. ઉપાદાન કારણ ની પર્યાય તત્સમી યોગ્યતા, નિમિત્ત કારણ બહિરંગ નિમિત્ત કારણ મહારાજ. રાગ ઉત્પન્ન થાય એટલે ક્ષણિક ઉપાદાન થી થાય. કાળી ઉપાદાન તો શુદ્ધ છે, એને ખાય સ્વભાવ. અને જો નિમિત્ત રાગ કરાવતું હોય તો રાગ નો અભાવ ન થાય, તો પરાધીન થઈ જાય જીવ. નિમિત્તથી રાગ ન થાય અને ઉપાદાનથી પણ ન થાય. રાગ એક સમયની અશુદ્ધ ઉપાદાનથી રાગ થાય. માટે હું અકર્તા છું એમ જો અકર્તાનો ખ્યાલ આવી ગયો, આમ થઈ જાય. મુકુંદભાઈ પ્રશ્ન પૂછ્યો તો એક હમણાં બેતો જે ત્યાં નહોતા આવતા. ઘર ચેતનની બધી પર્યાયો ક્રમ બધ થાય, એમાં કોઈ પર્યાય કદી પણ આડી અવળી થઈ શકતી નથી. અને ગમે એવો બળિયો આત્મા હોય, અનંત વીર્ય જેને પ્રગટ થઈ ગયો એવા પરમાત્મા અર્યંત હોય, તો પણ ક્રમબદ્ધ પર્યાયમાં કિંચિત માત્ર ફેરફાર કરી શકનાર આ જગતમાં કોઈ છે નહીં. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનંત વિજય પ્રગટ થઈ ગયું છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આત્માનું અકર્તાપણું બતાવે છે. ક્રમબદ્ધ પર્યાયમાં આત્મા અકર્તા છે એટલે પર્યાય એના સકાળે સૌકરે થાય છે એમ જ્ઞાની જાણતો પરિણમે છે. પરિણામને હું કરું છું એવી બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે. હવે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત થઈ ગયું. ક્રમબદ્ધ પર્યાયનું સિદ્ધાંત તો એને વર્તે છે. કુંકુંદાદી આચાર્ય ભગવાનો ને ગુરુદેવ છતાં પણ તમે ભેદ જ્ઞાન કરો, તમે રાગથી ભીન પડીને ઉપયોગ અંદરમાં એકાગ્ર કરતો અનુભવ થાય તો પછી કેનારને ક્રમબદ્ધ પર્યાયનું સિદ્ધાંત છે કે કેનાર ક્રમબદ્ધ પર્યાયથી ચૂક ચાલે એ પ્રશ્ન થાય ને. એ તો જાણે છે કે ગમે તેવો ઉપદેશ આપવા છતાં પણ એની પર્યાય તો એના સકાળે થવાની હશે ત્યારે થશે, કેમ કે નિમિત્ત અકિંચિત કરશે. જે વાણી છે એ કોઈ એની પર્યાયને ફેરવવા શક્યમાન નથી. એ ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન છે છતાં પણ ઉપદેશ આપે છે. બરાબર, ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન છે છતાં તાવ આવ્યો તો ઔષધ લઈએ શું કામ ભાઈ? ક્રમબદ્ધ પર્યાય જ્યારે જે પર્યાય થવાની છે ત્યારે થવાની જ છે. હવે કઈ દવાથી તો ફેરફાર થતો નથી, તાવ ઉતરવાનો નથી દવાથી, ઔષધ લેવાથી કઈ તાવ ઉતરતો. એમ તૃષા લાગી તો એ તૃષા શાંત થવી હશે થશે, પાણીની શું જરૂર છે? ભૂખ લાગી ક્રમબદ્ધ પર્યાય છે ત્યારે જે કાળે જ્યાં થવાનો છે થશે, તે સુકા માર લેવો જોઈએ. એનું કારણ શું છે કે ક્રમબદ્ધ પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય છે. ક્રમબદ્ધ પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય. હું અકર્તા છું એમ શ્રદ્ધામાં 100% આવી ગયું, કરતા બુદ્ધિ તો સ્વપ્નમાં આવતી નથી. છતાં જેટલું બળવાન શ્રદ્ધા બળવાન છે એટલું ચારિત્રજી બળવાન નથી. એટલે ચારિત્રની દશામાં અજ્ઞાનીનો અજ્ઞાન દુઃખી થતો દેખીને જ્ઞાનીઓને કરુણા આવે છે, ઉપદેશ આપે છે. એને ખબર છે કે ઉપદેશથી કોઈ ફેરફાર થવાનો નથી, પણ પોતાને તથા પ્રકારનો ક્રમબદ્ધ પર્યાયમાં ઉદય ભાવ આવ્યો છે અને ક્રમબદ્ધ પર્યાયમાં શબ્દ ધ્વનિ છૂટે છે. એ બધી ક્રમબદ્ધમાં છે, એના એ પણ એના ક્રમબદ્ધમાં છે. સામે સાંભળવા આવ્યો છે એના કાળક્રમમાં આવ્યો છે, એને સમય દર્શન થશે પણ એના કાળક્રમે થશે. એના આત્માથી નહીં થાય અને મારાથી પણ નહીં થાય. પણ ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન હોવા છતાં પણ એ સ્વરૂપમાં લીન રહી શકતા નથી, એ પણ એના ક્રમબદ્ધમાં છે. અને રાગ આવે છે એના કાળક્રમમાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયનું ઉલ્લંઘન થતું નથી. ક્રમબદ્ધ પર્યાયનું ઉલ્લંઘન આ જગતમાં 6 દ્રવ્યમાંથી કોઈ દ્રવ્યની પર્યાય એના કાળક્રમનું સકાળનું ઉલ્લંઘન કરી શકતી નથી. ઠીક, ભરત મહારાજાને ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન તો હતું, છતાં 60,000 વર્ષ સુધી લડાઈ કરવા ગયા. બોલો, દેશના લબ્ધિ પડતી મૂકી, દિવ્ય ધ્વનિ સાંભળવાને ગયા, તો શું ક્રમબદ્ધ પર્યાય ના સિદ્ધાંતથી ચૂત થઈ ગયા છે? સિદ્ધાંત જેવું ને તેવું છે, પણ તથા પ્રકારે હજી ચારિત્રનું પરિણામ નથી. ચારિત્રના પર્યાયમાં પણ એના ક્રમબદ્ધ પર્યાયમાં આવ્યું છે. એ ક્રમ તોડીને રાગ નથી આવ્યો એને. ક્રમ કોણ તોડે એને? એ કાળ ક્રમને તોડે કોણ? આ જગતમાં કોઈ શક્તિ નથી. સ્વદ્રવ્યના પરિણામ હો કે પરદ્રવ્યના પરિણામ, આ હા ક્રમબદ્ધ બધું થઈ ગયું છે. જ્ઞાની જાણે છે, જાણવા છતાં સ્વરૂપમાં ઠરાતું નથી. એટલે ચારિત્રનો તથા પ્રકારનો દોષ એ પણ એના કાળક્રમમાં આવ્યો છે એવી જાણે. એ કાળનું ઉલ્લંઘન કર્યું નથી, પાપનું પરિણામ આવ્યું. આ હા હા હા, પાપના પરિણામ એના કાળક્રમમાં છે. એને જીરેન્દ્ર દેવેન્દ્ર કે પોતાનો આત્મા ફેરવા સમર્થ નથી તો બ્રહ્મવત પર્યાયનો સિદ્ધાંત નષ્ટ થઈ જાય, સર્વજ્ઞ ભગવાન નું જ્ઞાન ખોટું ઠરે અને આત્મા અકર્તા બની શકે, કરતા થઈ જાય.
પંદર નંબર ની પર્યાય ને સોળ નંબર ની ન કરી શકે,
કોણ કરી શકે? તો એમ પ્રશ્ન કર્યો ને કે બ્રહ્મવત પર્યાય નું જ્ઞાન છે છતાં પણ ઉપયોગ શા માટે આવે છે? કેમ કે એને તો ખબર છે એના બધાના કાળ ક્રમે સમય દર્શન થશે, પણ એ ઉપદેશ આપવાનો પણ એનો ક્રમમાં છે. એના કરતા ક્યાં છે? એના કરતા થાય તો ક્રમબદ્ધ પર્યાય થી નષ્ટ થી એમ બુદ્ધિ કહેવાય. કરતા તો થતા નથી, બીજાને લાગે કે ક્રમબદ્ધ પર્યાય નું શ્રદ્ધાનો વા છતાં આમ કેમ કરે છે, એ અજ્ઞાની આશ્ચર્ય થાય છે, એને કઈ લાગતું નથી. ચારિત્ર હજી બળ્યો નથી, હરભાઈ મોટામાં મોટી ભૂલ હોય તો જીવ સર્વથા જ્ઞાતા હોવા છતાં સર્વથા કરતા માને છે, મોટામાં મોટી ત્યાં સુધીની વાત છે કે સમ્યક દ્રષ્ટિ તો ઠીક, પણ ચારિત્રવંત કુનકુન ભગવાન ચારિત્રવંત. હા 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 હા, એક અવતારી પુરુષ, એક બહુ તો પછી તો મોક્ષમાં જવાના છે. અત્યારે પાંચમાં દેવલોકમાં, બ્રહ્મ દેવલોકમાં છે એક અવતારી, ત્યાંથી સીધા ઉતરી. હા હા, મોક્ષ હશે એવા સમર્થ આચાર્ય ભગવાન. જયારે પરમાર્થ પ્રતિક્રમણ લખવા બેસે છે નિયમ સાથે, હવે અકર્તાનું તો શ્રદ્ધાંત જબરજસ્ત છે, એ તો ક્ષાયિક થઈ ગઈ છે. અકર્તાનું એ તો ક્ષાયિક જ છે, એમાં કઈ હું કરતા છું પરિણામ નો થાય મારામાં એનો કરતા છું તો સ્વપ્ને આવતું નથી. ક્રમવત પર્યાય ને તો ગોળીને પી ગયા છે અકર્તા છે, છતાં પરમાર્થ પ્રતિક્રમણ લખે છે. ચાર ચૌદ ગુણ સ્થાન માર્ગના એનો હું કરતા નથી, કાર્યતા નથી, એનો બોલ્યો. હા હા હા, ત્યાં સુધી એને અકર્તાને ઊંચો ઠેઠ ચડતા સાતમાં સંતાનમાં શેડી ચડવા માટે એને અકર્તાનું કૂટન કર્યું. પછી કહે છે કે એને ચૌદ માર્ગના સ્થાનથી કરતો તો નથી. હા હા, પણ હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું, ચૌદ ગુણ સ્થાનના ભેદને કરતો નથી, પણ જાણું છું ઈ સ્ટેજ કાઢને સીધું શ્રેણી સાતમાંથી છઠ્ઠામાં આવી જાય, જાણું છું તો છઠ્ઠામાં આવે. હા હા હા, સીધું સાતમાંથી આઠમાં જાય એવી પદ્ધતિ છેલ્લે ક્રમબદ્ધ પર્યાય કરતા પાકું છે છતાં પણ પાછું કરતા નથી એ વાત ઉપાડી. ઉપર ન ચડી જાય એ કરતાના વિકલ્પ ને છોડવા દે, કરતા બુદ્ધિ તો નથી. કરતા નહીં કરતા છો એને છોડવું છે, કરતા બુદ્ધિ તો છે જ નહીં, પણ કરતા નહીં હું કરું છું આને.
હા હા હા,
પર્યાય કરે છે એ પણ એને ખ્યાલમાંથી કાઢીને હું તો કરતા છું. ઓહો હો, બેસી કરતા બુદ્ધિ રહી જાય. સર્વજ ને જેમ દેખે જેમ થાય છે એનો અર્થ કરતા જ્ઞાતા છે. હું તો સર્વજ્ઞ ભગવાન નું જ્ઞાન ખોટું પડી જાય જો આત્મા પોતાના પરિણામ ને કાળક્રમ ને ફેરવી નાખે તો સર્વજ્ઞ ભગવાન નું જ્ઞાન ક્યાં રહ્યું? અનાદિ અનંત
જે કાળે જે દ્રવ્ય જે છે તે જે ભાવે જે વિધાન ત્યાં જેમ થવાનું તેમ મરણ એમ આવ્યા જ આ શરદને ભગવાને જોયું એમ થાય એનો સ્વીકાર કરે તો સમય જતી કાર્તિકનો પ્રશ્ન થાય. કરવાનું છે નહીં, જાણવાનું છે ભાઈ. જાણવામાં ટકવું એ પૂછાત છે. જાણવાનું છોડ્યું સીધી જુદો પડ્યો જ રાત થઈ રહ્યો મિથ્યા દ્રષ્ટિ મેં કહ્યું. હા હા, જેમ સીધ જાણનાર દેખનાર હું પણ જાણ્યો એને ક્રમબદ્ધ ફરી આવી આત્મા જ્ઞાતા થઈ ગયો. કરવાનું તૂટી ગયું, કરવાની માન્યતા તૂટી ગઈ. કરવાનો વિકલ્પ આવે એ પણ એના કયા ક્રમમાં ક્રમબદ્ધમાં છે. એ કેમ વિકલ્પ આવે છે? આ મારે કરવું છે, મારે રસોઈ કરવી છે, મારે રોટલી કરવી છે. સમય દ્રષ્ટિ બેનો શું કે રોટલી કરવી કેમ જ કે ને એમ પાછામાંથી આવે ને.
જુદું ભાષે છે, જ્ઞાની નું વર્તન જાણે જુદું હોય છતાં આમ હોય સામનો હોય. રામચંદ્રજી જયારે લક્ષ્મણ મરી જાય છે ત્યારે છ મહિના સુધી મુરદું ફેરવે. હવે સામાન્ય કોઈ આ મુરદું ને અડેની કાઢો કાઢો કે ના. મહાપુરુષ પુરુષોત્તમ પુરુષ રામચંદ્રજી શાયક સમય દ્રષ્ટિ તદભવે મોક્ષ બોલો. ખવડાવે પીવડાવે નવડાવે લક્ષ્મણ બોલ લક્ષ્મણ બોલ તો. હા, ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન જ્ઞાતા છે અકર્તા છે, છતાં ચારિત્ર નો ચાળો શ્રદ્ધાથી જુદો દેખાય. આ બધું તમે તમારા માટે થાય એવું ને એવું છે. શ્રદ્ધા ગુણ જુદો છે, ચારિત્ર ગુણ જુદો છે. બે ને કારણ કાર્ય સંબંધ કરતા તેનો સંબંધ નથી. કે શ્રદ્ધા શુદ્ધ થઈ જાય ત્યારે ચારિત્ર શુદ્ધ થઈ જાય અને જ્ઞાન પૂર્ણ થઈ જાય એમ છે. પ્રત્યેક દ્રવ્યની પોતાના શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રની પર્યાય પ્રત્યેક સ્વતંત્ર છે. કોઈ કોઈને કારણે નથી. સૌ શ્રદ્ધાની પર્યાય એને કારણે, જ્ઞાનની પર્યાય એને કારણે, ચારિત્રની પર્યાય એને કારણે. બધી શુદ્ધતા પણ એને કારણે, બધી નબળાઈની અશુદ્ધતા આવે છે પણ એ પણ ચારિત્રની પર્યાયને કારણે. એમાં શ્રદ્ધા કાંઈ એને કામ ના આપે જરાય. જ્ઞાન એને ફેરવે નહીં, થાય ને જાણે પણ. કેટલાક જીવોને સાઈ સમય દર્શન થાય એ ભાઈ મોક્ષ થઈ જાય હે, અને કેટલાકને ક્ષોભ સમય દર્શન થાય પંદર ભાવ સુધી મોક્ષ ન થાય. અને ચારિત્ર પૂર્ણ ન થાય. શ્રદ્ધા ચોથે પૂર્ણ થઈ ગઈ, ચારિત્ર બારમે પૂરું થાય, તેરમે જ્ઞાન પૂરું થાય. બોલો, નકર એક સમયે પૂરું થઈ જવું છે ને. એ ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે થાય તો થાય, એમાં તો જ્ઞાતા એને જે થાય જોયા કરે. મફતનો કરતા બુદ્ધિમાં માલ છે, કરતા બની તો શકતો નથી. પાછું એક સડેલા તરણાના બે કટકા કરવાની શક્તિ આત્મા મળે. સડેલું તરણું લીધું. બોલો, ભગવાને કરતા કર્મ દીધા બહુ સારો. બે દ્રવ્યની કરતા કર્મ બધું છોડાવી અને રાગની સાથે કરતા કર્મ બધું છોડાવી અને આત્મા જ્ઞાનનો કરતા છે ક્યાં સુધી લઈ ગયા. પછી 320માં કે જ્ઞાનનો કરતા કાંઈ ને જાણે પછી રાજાદી નો કરતા નથી, ત્યાંથી શરૂઆત કરી અને વચ્ચે પાછા પરદવી નો કરતા નથી. એના એક કારણ આપીને પરદવી નું કરતા બધું છોડાવી અને રાગ ની કરતા બધું છોડાવી. રાગ નો કરતા થાય એટલે જ્ઞાન નો કરતા થઈ જ જાય. એટલે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર આવે તો જ્ઞાન રૂપે પણ મેં તો જ્ઞાન નો કરતા કેમ કે રાગ નો કરતા નથી માટે જ્ઞાન નો કરતા એટલો એને કેવું પડે? બીજો ઉપાય નહીં. હા હા, એમાંય પણ રાગ નો હું કરતા છું એમ એને અજ્ઞાની પ્રતિભાસે છે. ખરેખર અજ્ઞાની નું જે દ્રવ્ય છે વિકારી સામાન્ય એ તો રાગ નો કરતા બની શકતો જ નથી, પણ હું કરતા છું એવો એને પ્રતિભાસ થયો એટલે અજ્ઞાન. અજ્ઞાની છે માટે રાગ ને કરે છે એમ નહીં. રાગ નો કરતા માને તો અજ્ઞાની માન્યતા કરી, કરતા પ્રતિભાસે કેવો પાઠ છે. સામાન્ય તત્વ કરતા પણ છોડી અને રાગ ને કરવા જાય એ તો કરતા તો કાયમ ત્રિકાળ છે, પણ રાગ ને હું કરું છું એમ એને ભાસ થાય છે. અને જ્ઞાન નો કરતા છે એમાં કરતા બધી નથી, જ્ઞાન રૂપે પરણવી ગયો આત્માની સન્મુખ થઈ
અકર્તાની સન્મુખ થઈને જ્ઞાન રૂપે પરિણમો, ત્યારે પરિણમે તે કરતા અને પરિણામ તે કર્મ, જ્ઞાન એનું કર્મ, સ્વભાવ જ ક્રિયા છે. બસ કરતા કર્મ અધિકાર બહુ સારો છે. પ્રાથમિકીઓએ તો કરતા બુદ્ધિ છોડવા માટે કરતા કર્મ અધિકાર ખાસ વાંચા જોયો, એમાં ઘણા સિદ્ધાંત ન્યાયો લોજિક બહુ વાંચે છે. શા માટે આત્મા કરતા નથી પડતો એના કારણો ઘણા છે. ઉપાદાન પણ કરતા નહીં અને નિમિત્તપણે પણ કરતા નહીં, એટલે કરતા બી જોવા માટે શરૂઆત થયા.